તારીખ 30/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 354ના પ્રશ્નની તત્વચર્ચા તથા પત્રાંક 357 તથા 358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું તારંગામાં પ્રવચન.
સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે, એ પણ એક અપૂર્વ અનુભવ છે. 254 પત્રમાં જે કહ્યું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ છે, એ પણ એક અપૂર્વ અનુભવ છે. એટલે એ અનુભવથી એવી અચલ પ્રતીતિ આવે છે કે એ પ્રતીતિ ચલિત થતી નથી, એ પ્રતીતિ ચલિત થતી નથી. કોની પ્રતીતિ આવી છે? સમ્યકની પ્રતીતિ આવી. નાની પુરુષ આત્મામાં જે આત્મભાવે વર્તે છે એનો અનુભવ થયો છે, એ દેખ્યું છે, એ જોયું છે અને એનો અનુભવ થયો છે, એ અનુભવ જ્ઞાન છે. અને યથાર્થતા પણ એને લઈને જ આવે છે. 335 પત્રો અનુસાર લઈએ તો જે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે, ત્યાં પણ ઓળખવાનો વિષય લીધો છે. જે 751માં લીધો એ 254માં પણ ઓળખાણથી જ પરમેશ્વર બુદ્ધિ આવે છે. અહીંયા પણ કહ્યું કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને એને ભજે છે એની પરિણતિ, ત્યારે તે તેવો થાય છે. એટલે એ પ્રિસ્ટેજમાં આવ્યો, સમ્યક ના પ્રિસ્ટેજમાં આવ્યો અને તે ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. તો ઉત્તમ મુમુક્ષુતામાં ઓળખાણથી સંકેતની સ્પર્શના સમજાય છે, સંકેત અહીંયા હોવા યોગ્ય છે. આ સંકેતી જીવ છે, આ જ્ઞાની પુરુષ છે, આ સત્પુરુષ છે. સુભાગભાઈ શું ઉત્તર આપ્યો એ તો આપણને ખબર નથી, કેમ કે એ પત્ર વિદ્યમાન નથી. પણ પ્રશ્ન એ થવા યોગ્ય છે કે એમને એક ઉત્તર સત્ય આપ્યો છે, લખેલો ઉત્તર સત્ય છે, કેવી રીતે આપ્યો હશે? કે એમણે કૃપાળુદેવને ઓળખ્યા હતા, અચલ પ્રતીતિ આવી હતી અને પરમ પ્રેમે પ્રેમરૂપ ભક્તિ આવી હતી. ભક્તિ હોવી અને ભક્તિ પ્રેમરૂપ હોવી બે થોડી જુદી જુદી વાત છે. આ પરમ પ્રેમ આવે છે, એ પરમ પ્રેમને લઈને સંસાર પ્રત્યેનો જે મોહ છે એ મોહ ઘણો દબાઈ જાય છે. નહીતર સંસાર પ્રત્યેનો મોહ એ છોડવો અનંત કાળે દુર્લભ રહ્યો છે, કઠણ રહ્યો છે. પણ એક બાજુનો ચુકાવ એટલો બધો આવે છે કે ખોરું ગમે ત્યાં હોય, આત્મા સત્પુરુષમાં જ હોય. એવી જે દશા છે એ દશા અનુભવ દશા છે. એ દશા કઈ છે? અનુભવ દશા છે. અને એ દશાથી પોતે કહી શકે છે મારો આત્મા એમ કે છે, મારું પરલક્ષી જ્ઞાન એમ કે છે. ને પુસ્તક વાંચીને, કોઈ જ્ઞાનીના વચનો સાંભળીને કે વાંચીને કહું છું એમ નહીં, મારો આત્મા એમ બોલે છે, મારો આત્મા એમ કે છે. એ અનુભવ દશાથી ઉત્તર આપે છે. એવી દિશા સૌભાગભાઈની હતી. જેમ કે એમને ઉદય સંબંધી વાત લખી, બાગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દિન પણ નહીં કરીએ, આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. જે વચનને કૃપાળુદેવે નમસ્કાર કર્યા, એ પણ એમના ઉદયમાં એમની યથાર્થતા કેવી વર્તતી હતી એ બતાવે છે. ઉદય અનુસાર પરિણામ બિલકુલ ન થાય એમ વાત નથી, હજી મુમુક્ષુતા છે એટલે જોડાઈ જાય, પણ એ ગૌણ છે. મુખ્ય તો અભિપ્રાય ફેરો તે છે કે દીનપણામાં નહીં આવીએ. માગી ખાવું દીનપણું નથી તો કે નહીં, અભિપ્રાયમાં એ વાત નથી. એ ટેમ્પરરી પ્રસંગ પ્રાસંગિક કોઈની સાથેનો વ્યવહાર હોય છે માગવાનો, દીનપણું ન આવે. અને એ પ્રકાર યથાર્થ છે. નાનીને પણ કદાચ એમ હોય તો એમ જ થાય. એટલે એ બધા જે અનુભવો છે કેટલાક, એ પેરેલલ છે, જ્ઞાન દશાની પેરેલલ હોય છે, એના જીવા હોય છે, લગભગ એને મળતા હોય છે. એ બધા અનુભવથી નાનીની દશા કેવી હોય એ પણ બરાબર અનુભવથી કહી શકે છે. આવા ત્રણ ચાર પોઈન્ટ છે આ વિષયમાં. એ સિવાય કોઈને કાંઈ વિચાર આવતો હોય તો કહી શકે છે. કોઈ કોઈ અંગ નું પરિણમન હોય, બધા અંગ નું હોવું સંભવિત,
એનો પ્રયાસ ચાલતો હોય દિશામાં, એનો એ પ્રકારનો પ્રયાસ ચાલતો હોય, પ્રયત્ન
છે. કોઈ કોઈ ભાવવાદા આવે, કેમ કે વાત્સલ્ય છે, પ્રભાવના છે, નિશંકતા છે, નિકાંક્ષિતા છે, એવા એવા પ્રકારનું કોઈ કોઈ ભાવથી આવે છે. બને મારી સહેજ કોઈ કોઈ ભાવો હોય છે, પણ સમ્યક છે એ ચારે પડખેથી સમ્યક જ છે, નિશ્ચયથી અને વ્યવહારથી. એટલે એને મળતો જે અનુસરતો જે મુખ્ય ગુણ છે એ યથાર્થતાનો છે. અને ખરી મુમુક્ષુતા હોય અને નાની પુરુષની ઓળખાણ હોય ત્યારે એવી યથાર્થતા આવે છે. ઓળખાણને લઈને જે પરમેશ્વર બુદ્ધિ આવે, જે આજ્ઞાકારિતા આવે, જે અચળ પ્રતીતિ આવે, પરમ પ્રેમ આવે, પરમેશ્વર બુદ્ધિથી જે ભક્તિ ઉત્પન્ન થાય, એ બધો જે પ્રકાર છે એ યથાર્થતાના આનુષંગિક પરિણામો છે. એથી મોક્ષ પણ અનુભવથી કહી શકે છે કે સંકેતની ફરસના થઈ છે અને આવી દશા છે. એટલે શું છે કે ઉદયમાં પ્રયોગ કરે છે, ઉદયમાં પ્રયોગ કરે છે અને પ્રયોગ કરીને જે ઉદયમાં યથાર્થ પ્રકારે દર્શનમાં મંદ થઈને નિરસ્તા જે આવવી જોઈએ એવો પ્રકાર ભજે છે, એવો પ્રકાર ભજતો હોવાથી પણ પોતાને ખબર પડે છે કે જ્ઞાન દશામાં આવું હોય, સંકિત હોય તો આવું હોય એમ ખબર પડે છે. જેમ કે રોગ આવ્યો, રોગની પીડા હોય તો દેહાત્મ બુદ્ધિ ભલે મોટી મટી નથી મુમુક્ષુની ભૂમિકામાં, પણ દેહાત્મ બુદ્ધિ મૂકવાનો પ્રયાસ જરૂર વર્તે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મુમુક્ષુ યથાર્થ મુમુક્ષુતામાં મુમુક્ષુ ની દશા એ પ્રયત્ન દશા છે, અને જ્ઞાન દશા એ પ્રયત્ન દશાને સફળતા પામેલી ઓરિયન્ટેડ પોઝિશન, જેને કહીએ રિઝલ્ટેડ પોઝિશન છે, એ જ્ઞાન દશા છે. એ પ્રયત્ન દશાથી, પ્રયત્ન દશા છે અનુભવનો પ્રયત્ન છે, અનુભવથી પ્રયત્ન કરે છે એટલે અનુભવ સમજાય છે કે આમાં અનુભવની પદ્ધતિ શું છે, અનુભવની લાઈન શું છે, અનુભવ શું થી છે. કેમ કે સંકેત સ્પર્શે ત્યારે સ્વાનુભવ થાય છે, અને અહીંયા પણ એ અનુભવનો પ્રયત્ન ચાલતો હોય છે. એટલે પ્રયત્નના કાળમાં ભલે પ્રયત્ન સફળ ન થયો હોય પણ એ સંબંધીનો અનુભવ તો બોલી શકે છે. એ રીતે આ પ્રશ્ન પૂછાયો છે અને સુભાગભાઈ ઉત્તર સત્ય આપ્યો છે.
પ્રયત્ન પણ એ જ કરવાનો છે. સમજણમાં જે છે અને અનુભવમાં જે છે, બે ભૂલની વચ્ચેનો જે ગેપ
છે, અંતર તોડવાનો
છે,
એનું નામ એનો પ્રયત્ન છે, અને એ પ્રયત્નથી અનુભવ સમજાય છે. એનાથી અનુભવ સમજાય છે, અને અનુભવ સમજાય છે તો સમ્યક સમજાય છે એમ છે. એટલે આપણે કૃપાળુ દેવના વચનોમાં જોઈએ છીએ કે અનુભવની પ્રધાનતાથી મોક્ષને આગળ લે છે, અને ખાસ કરીને સૌભાગભાઈને અનુભવ દશામાં લઈ આવવાની વાત કરે છે. અનુભવથી તમે જવાબ આપો, વિચારીને જવાબ આપો, વાંચન કરીને જવાબ આપો, એવું કઈ નહીં. અનુભવ કરીને લખશો તમે કે તમારો અનુભવ શું બોલે છે, એટલે તમને અનુભવ શું વર્તે છે કે જેના ઉપરથી તમે કઈ કહી શકો છો આ વિષયમાં એમ કેવું છે. જેમ સમ્યક જ્ઞાન મૂંઝવણ રહિત હોય, એમ કે સર્વાંગ સમાધાન આવે છે. જે આત્મ સ્વરૂપ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપનું જ્ઞાન પણ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, અને યથાર્થતામાં પણ સમાધાન એ રીતે જ આવે છે. જો સમાધાન ના આવે તો એ યથાર્થતા કેમ કહેવાય? માટે એ સમ્યકનું પ્રિસ્ટેજ છે, એની પૂર્વ ભૂમિકા છે. વાત ચાલી છે, પછી આપણે 357મો પત્ર ચાલે છે. ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 357 માં પત્ર ચાલે છે. પેરેગ્રાફ ની બીજી લીટી થી વધારે સ્પષ્ટકરણ લેવાનું છે. જગતમાં બીજા પદાર્થો અમને કાંઈ રૂચિના કારણ રહ્યા નથી. જગતના કોઈ પદાર્થોમાં અમને કાંઈ ગમે રૂચે એવું કાંઈ રહ્યું નથી. જે કાંઈ રૂચી રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે છે. પોતાના પરમ સ્વરૂપનું ધ્યાન કરે છે, એકાગ્રતા એમાં કરે છે, નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ થાય છે. એવા જે નાની સંત ધર્માત્મા છે તેમના પ્રત્યે રૂચિ રહીએ છે.
બરાબર,
એવા સંતો અમને બહુ ગમે છે એમ કે છે. જેમાં આત્માને વરણ્યો છે એવા સાત શાસ્ત્રો પ્રત્યે રૂચિ રહીએ છે. જેમાં આત્મા વરણ્યો છે એમાં આત્મ સ્વરૂપને પ્રગટ કરી દેખાડ્યો છે, કેમ કે એ પણ સત્પુરુષના વચનો છે, શાસ્ત્રો છે. સત્પુરુષના અનુભવી પુરુષના વચનોને શાસ્ત્રો કહે છે. જો સંત પ્રત્યે રૂચિ હોય તો એમની વાણી પ્રત્યે તો રૂચિ હોય જ. સંસારમાં બાળક પ્રત્યે પ્રીતિ હોય છે તો એની તોતડી ભાષા ઉપર પણ પ્રીતિ આવે છે. તોતડી ભાષા સાંભળી સાંભળીને રાજી થાય. તો જે વ્યક્તિ પ્રત્યે પ્રીતિ હોય એની વાણી પ્રત્યે પણ આપોઆપ જ પ્રીતિ હોય જ. વળી એ વચનો આત્માની અમૃત જેવી શાંતિમાં નિમિત્તભૂત થાય છે, માટે એ વચનોને વચનામૃત કહેવાય છે. વચનરૂપી અમૃત કહેવાય છે. અને એ વચનો આત્મરૂચિને પોષણ કરે છે, પુષ્ટિ આપે છે, માટે રૂચે છે. આત્મા વર્ણવો વર્ણવો એમાં ફરક છે. શાસ્ત્ર જ્ઞાની પુરુષ આત્મા વર્ણવે અને એવું વાંચી સાંભળીને કોઈ વિદ્વાન પણ આત્મા વર્ણવે. બેમાં ફેર શું છે? એ જ શબ્દો છે. શબ્દોમાં કઈ ફરક નથી, કાનો માત્રનો ફરક નથી. એમ આપણે લઈ લો ને એક્ઝેક્ટ જેવું જ્ઞાની કે એવું વિદ્વાન કે ભલે જ્ઞાની નથી. ફરક શું છે? ફરક છે એ ફિલિંગનો ફરક છે. જ્ઞાનીને આત્મા પ્રત્યે જે રૂચિને પ્રીતિ છે, અનન્ય રૂચિને અનન્ય પ્રીતિ છે, એમાં જે આંતરધ્વનિ અંડરટોન હોય છે એ બીજાના વચનોમાં કેવી રીતે આવે? ના આવી શકે. બીજું કે જ્ઞાની આત્મભાવમાં રહીને કઈ વચનો કહે છે. બીજા ભાઈ તો કોઈ આત્મભાવમાં આવ્યા નથી, ભલે વચન તે હોય તેથી શું થયું, આત્મભાવ નથી ત્યાં. એટલે બેકગ્રાઉન્ડ જ ફેર છે આખો, વચનનું બેકગ્રાઉન્ડ જોયું છે. સ્વરૂપને સ્પર્શીને આવે છે, પુરુષાર્થના દ્રષ્ટિકોણથી કહીએ તો એમનો પુરુષાર્થ છે એ સાધના છે. પુરુષાર્થ છે એક સાધના છે કે જેમાં આત્મા સધાય છે. તો આત્માને સાધતા સાધતા એ કહે છે, અને જે જીવનો એવો આત્મિક પુરુષાર્થ નથી હોતો તે જીવ આત્માને નથી સાધતો તો કોને સાધે છે એવું કહીને રાગને સાધે છે. તથા પ્રકારના એક રાગને સાધે છે, અને એ રાગને સાધતા સાધતા કહે છે, એક વિતરાગતાને સાધતા સાધતા કહે છે, એક રાગને સાધતા સાધતા કહે છે. ભલે શબ્દો તેના તે હોય તેથી શું થઈ ગયું. એમ સાધના કે જે આશય રૂપ છે, ઇરાદા રૂપ છે, એ આશય ફરક હોય છે. રૂપાલુદેવે એ વાત 689માં પત્રમાં કહી છે. જ્ઞાની નિવાણીમાં આશય ફરક હોય છે, કે આ પ્રકારે આશય ફરક છે. ગમે તે વાત કરતા હોય આશય તેનો તે છે, એક જ આશય છે તેનો તે છે, એટલે એક જ આશય છે, બીજો આશય નથી. કોઈ બારના છોકરા હોય સંકેતની ફર્શનામાં કોઈ પોઈન્ટ કહેવાનો રહેતો નથી ને, આવી ગયા બધા પોઈન્ટ, તો ચર્ચા ચાલે છે. શું કહેવું છે કે જ્યારે પુરુષાર્થ આત્મા પ્રત્યયી હોય ત્યારે આત્મા ઉપર ભેંસ આવે, આવો જ છું હું, આવો જ છું હું, આવો જ છું એમ જોર આવે. જે જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ છે ને, હું આવો જ છું એમ જોર આવે, ભેંસ આવે છે. સ્વરૂપ ઉપર, આત્મ સ્વરૂપ ઉપર એ ભેંસ આવે છે, નિજ પરમાત્મ પદ ઉપર એ ભેંસ આવે છે. જ્યારે ઓલે રાગ ઉપર ભેંસ આવે છે, અને કોઈ વાર તો વિદવત્તામાં વિકૃતિ ઘણી હોય છે, આર્ટિફિશિયાલિટી ઘણી હોય છે, તો શું થાય છે, શબ્દો ઉપર ભેંસ આવે, શબ્દ રચના રૂપ શૈલી ઉપર ભેંસ આવે, અને તથા પ્રકારના રાગ ઉપર ભેંસ આવે. લાખો ટોન બદલાઈ જાય.
બરાબર.
એમ કૃપાળુદેવ કહે છે, અમને સત્શાસ્ત્ર પ્રતિરૂપિ છે. કઈ કેવા છે સત્શાસ્ત્રો, કે જેમાં આત્મા વર્ણવો છે, અમારું રૂચિનો વિષયની વાત કરે છે. જે મુમુક્ષુ જીવ હોય અને જેને આત્માની રૂચિ હોય એને ઇન્ટરલિંકનો આ વિષય છે. કે કહેનારની રુચિ અને પોતાની રુચિનું અનુસંધાન થાય છે. એટલે એને પોતાની રુચિ અને રસ પોષાય છે. આત્મરસ ને આત્મરુચિ ને પુષ્ટિ મળે છે. એટલે એને એના અંતરંગ સ્વરૂપને જોવે છે એટલે બહારનું કાંઈ દેખાતું નથી. એટલે બહારનું કાંઈ નથી દેખાતું. ચહેરો મોરો દેખાય કે ન દેખાય, હે કઈ નથી દેખાતું. એનો ભાવ જ દેખાય છે, ચહેરો મોરો નથી દેખાતો. અને એ આત્મભાવો છે, એ નિજ પરમાત્મા સદ્રશ પરિણામો છે, સ્વભાવ સદ્રશ ભાવો છે, તો જ એને આત્મભાવો કહી શકાય. એટલે એ પરિણામોનો ભાવોનો વિષય જે પરમાત્મા છે, એ કૃપાળુદેવે 223 પત્રમાં કહ્યું કે એમના હૃદયમાં રહેલા પરમાત્માના દર્શન થાય છે. માત્ર જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે, એ કોઈ અતિશયોક્તિ ભરેલી વાત નથી, કોઈ એક્ઝાજરેશન નથી કર્યું. એ ચોથા ગુણ સ્થાને છે ને પરમાત્મા કેમ કહેવાય, વિદ્વાનને તો વાંધો પડી. આદર બુદ્ધિ તો ચોથા ગુણ સ્થાન વાળા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી એવી આદર બુદ્ધિ આવી જોઈએ. ભક્તિ જોખમ ના થાય જોઈએ, જોખ ત્યાં ન કરાય, ત્યાં ન હોય. એમના હૃદયમાં જે પરમાત્મા બિરાજે છે, એમની પરિણતિના વિષય છે, એમનું હૃદય છે, તો એ પરિણતિ એને એ સાકાર થયેલી છે, સ્વાકાર થયેલી છે, સ્વરૂપાકાર થયેલી છે, પ્રગટ છે. ત્યાં પરમાત્મા પ્રગટ છે, ત્યાં થોડું થતું એ પરમાત્માનો સાક્ષાત્કાર છે, અથવા એ અધ્યાત્મા એમની પરિણતિમાં સઘાડા છે. પરમાત્મા થયા છે, પરમાત્મા થયા છે, તો પરમાત્મા છે. એ વાત ક્યાંય શીખવા નથી જાવી પડતી. કોઈ બચાવે મોતના મુખમાંથી પાછો વાળે એટલે એને ભગવાન છે, આ તો કોઈ ભગવાન છે, બચાવી લે છે. શું પછી પથ્થર હોય તો એને પૂજે, ગમે હોય ને પણ એમાં અનુભવ શું બોલે છે કે મૃત્યુનો ભય શું છે, મૃત્યુનો પ્રસંગ શું છે, અને એમાંથી બચવો એ અનુભવ શું છે એને જે સમજાય છે, બીજાને એ નથી સમજાતું. એટલે જે ભવી જીવને એવો અનુભવ થાય છે કે આ સંસાર સમુદ્રની મધ્યમાં મોરૂપી મગરમચ્છના મોઢામાં હું હતો, એક તો સમુદ્રનો મધ્ય ક્યાંય કિનારો દેખાતો નહોતો એટલે બચવાની કોઈ આશા જ નહોતી. એમ તરતા આપણે પણ મગરમચ્છના મોઢામાં હતો. ત્યાંથી કાઢ્યો એ તો ભગવાન સિવાય કોણ કાઢી શકે, સીધી વાત છે. જેને કાઢ્યો એ ભગવાન છે, હું બીજું કઈ સમજુ નહીં. જે જેને કાઢ્યો એ મારા ભગવાન છે, હું બીજું કઈ સમજતો નથી. ભગવાનમાં ભગવાનનું સ્વરૂપ બીજી રીતે હું સમજતો નથી જાઉં, એમ એનો અનુભવ બોલે છે. બધા અનુભવ જ્ઞાનના પ્રકારો છે. શાસ્ત્ર જ્ઞાન તો આજે થાય ને પાછું વિસ્મરણ થઈ જાય. સૂક્ષ્મ પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાન છે ને, એટલે આજે સ્મૃતિરૂપ હોય એ વિચારો વિસ્મૃતિ નહીં, ગોદમાં પડેલું છે. સ્મૃતિ જ્ઞાન રૂપ સ્મરણ છે એ તો વિસ્મૃતિની સાથે જોડાયેલું જ છે. ભૂલાઈ જવાનું, બહુ હું તો આ ભાવ સુધી યાદ રહે, ભવાંતર થાય એટલે ગયું. આપણે અનુપૂર્વ ભણ્યા છીએ, શાસ્ત્ર એમ કે છે પરિભ્રમણ કરનારો જીવ અંગપૂર્વ ભણી ચૂક્યો છે, પણ પરલક્ષી જ્ઞાનથી અગિયાર અને નવ પૂર્વનું ઉત્કૃષ્ટ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને હોય. કે છે તમને રુચિ શાસ્ત્ર પ્રત્યે છે અને પરીક્ષા એ પરમાર્થના નિમિત્ત કારણ એવા દાનાદી પ્રત્યે રહી છે. સીધું દાન શબ્દ નથી લીધો, પરમાર્થના નિમિત્ત કારણ એવા દાન. દાનના અનેક પ્રકાર છે. કરુણા દાન તો જગત પ્રસિદ્ધ છે, કોઈને દવા અનુકંપા કરુણા આવે છે ને, જરૂરિયાત વાળાને કપડાં ખોરાક દવા પાણી આ નિવાસ સ્થાન ધર્મશાળા કુવા વાવ પરબ બંધાવે છે. એને વિશેષ હોય છે, લૌકિકમાં એ પ્રકાર વિશેષ છે અને સંસારમાં એવા દાનનો મહિમા છે. નાની તો પરમાર્થમાં નિમિત્ત કારણ એવા દાનાદી પ્રતિ રુચિ છે અને તે પણ પરે છાએ બીજાની ઈચ્છાએ. બીજાની શું શું ઈચ્છા એમાં શું છે કે એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી, કાંઈ વિકલ્પ આવ્યો. પોતાપણું તો છે નહીં સંપત્તિમાં, વિકલ્પ આવ્યો. અથવા કોઈ બીજા જીવને એવી ઈચ્છા થઈ કે ભાઈ સન્માર્ગની સત્શાસ્ત્રની વિતરાગી દેવગુરુ શાસ્ત્રની જે પરમાત્મા નિમિત્ત થાય છે એ સંબંધે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ થતી હોય તો જ્ઞાની એનું અનુમોદન કરે છે. નાની હોય તો પણ એનું અનુમોદન કરે છે.
સાચા સુખનો તેમાં ઉપાય છે
એટલે ચારસો ત્રીસ પત્રમાં લીધું છે, બહુ સ્પષ્ટ લીધું છે. પોતે ઋષભદેવ ભગવાનનો આધાર લીધો છે આમાં તો. કોઈ પણ જીવ પેલો પરિગ્રહ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ આખો આખો પરમાર્થ નહીં, પરમાર્થના કોઈ અંશને પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એ દાન છે અથવા નિમિત્ત છે. એમ થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરો એ પણ કર્યું છે. એટલે આદિનાથ ભગવાનથી એ વાત ચાલી આવે છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, સંસારના જીવો પ્રત્યે નિષ્કારણ કરવા જેને આવે છે એ નિષ્કારણ કરુણાથી. તો પોતે લખું છું અમારું હૃદય રડે છે 680માં, અને એમાંથી લખું છું અમે પરમાત્મા છીએ, અમે 25માં તીર્થંકર છીએ, અમે બીજા શ્રી રામ છીએ, મુમુક્ષુઓ માટે કલ્પવૃક્ષ છીએ, બધું લખ્યું છે. અને તે પણ કોઈ અહંભાવથી નથી લખ્યું, નિષ્કારણ કરુણાથી આ ઉદ્ગારો નીકળ્યા છે. સમય માત્રના અવકાશે હવે એ ભાવના કેટલી વિશાળ હોય છે કે એક સમય એમાં મોડું થાય એ અમારા અભિપ્રાયની વિરુદ્ધ વિષય છે. મોડું કારણ વગર બિલકુલ નહીં થવું જોઈએ. જલ્દીમાં જલ્દી એ નિમિત્તો જગતને પ્રાપ્ત થાવ. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો એ કારણથી આખા લોકમાં કોઈ બાકી નથી, ભવ્ય ભવ્ય બધા આવી જાય છે. કેટલી વિશાળ ભાવના છે, આખો લોક આત્મ પ્રત્યે હો. નાત જાતની વાત તો એક બાજુ રહી, જ્ઞાની પુરુષના સંપ્રદાય જ એવો છે એમ કે. સંપ્રદાય એટલે જેટલા જ્ઞાની હોય એ બધાનો આ જ પ્રકાર હોય એમ કે છે. આમ કોઈ જ્ઞાનીને સંપ્રદાય જુદો હોતો નથી, પણ સંપ્રદાય એક સંગ્રહ નહીંથી કહેવાયેલો શબ્દ છે. સંગ્રહ નહીં એટલે શું, એક સાથે ઘણા ને સાથે લેવા એનું નામ સંગ્રહ. જેમ કે ટોળું શબ્દ છે, હજાર માણસનું ટોળું હતું તો ટોળું એક કહેવાય, માણસ અંદર હજાર હોય એ ટોળું શબ્દ સંગ્રહ નહીંથી છે. એમ સંપ્રદાયમાં ઘણા જ્ઞાનીઓ છે એમ કહેવું છે. અનંત જ્ઞાનીઓને આજ પરી સનાતન રીતે ત્રણેય કાળના જ્ઞાનીઓ અનંત જ્ઞાનીઓ આવી ગયા એમાં, એની એવી જ કરુણ અવસ્થા હોય છે. કોઈ જીવ આત્મકલ્યાણને પામતો હોય, પરમાર્થને એટલે શું, આત્મકલ્યાણને પામતો હોય, અને એ જીવના સંસારના બધા દુઃખ મટતા હોય, તો જ્ઞાનીની નિષ્કારણ કરુણા પણ અનંતી છે. કેવી છે? અનંતી છે. આ પ્રકાર અમારી રૂચિનો છે. અમારું જે મૂળ સર્જાત્મ સ્વરૂપ છે એ તો કૃતાર્થ છે એમ સમજાય છે. સ્વરૂપ આશ્રિત જ્ઞાનમાં અમારું સ્વરૂપ છે એમાં એ સ્વરૂપથી જ પરિપૂર્ણ હોવાથી અને કોઈ પ્રકારે કોઈ અંશે પણ અધૂરું નહીં હોવાથી એમાં કંઈ કરવાનું રહેતું નથી. પરમાત્મા પરિપૂર્ણ છે એટલે કૃતાર્થ. કૃત અર્થ, અર્થ નામ પ્રયોજન. જેણે પ્રયોજન કરી લીધું છે, પ્રાપ્ત કરી લીધું છે, કરવાનું બાકી નથી. જેમાં સ્વરૂપનો વિષય કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી એટલે એને કૃતાર્થ કહેવામાં આવે છે. એટલે મારું સ્વરૂપ તો જે પરિપૂર્ણ છે એમ જ સમજાય છે. એમાં કઈ કરવા નહીં કરવાનો પ્રશ્ન છે નહીં. એ બધું સાધક દશા છે ત્યાં સુધી વાત છે. બોધનો પ્રસંગ સાધકને છે, પરમાત્માને નથી. ત્રણસો ને 57મો પત્ર અહીંયા સમાપ્ત થાય છે. સુભાષભાઈ ઉપરનો 101મો પત્ર હતો, ત્યાર પછી 359મો પત્ર છે. એમાં પણ સંબોધન એક પ્રકારે કર્યું છે સૌભાગ્યભાઈને, હૃદયરૂપ સૌભાગ્ય. સુભાગ્ય એમ લખ્યું છે, શું હૃદયરૂપ સુભાગ્ય. એ તો વાત સ્પષ્ટ હતી કે એમનું ભાગ્ય એ સુભાગ્ય જ હતું કે જેમને કૃપાલુદેવ જેવા પુરુષ મળે, પ્રત્યક્ષ યોગ મળે, એ સૌભાગ્ય નહીં તો બીજી શું વાત છે. ખરેખર તો જગતમાં જે પુણ્યવંત છે એને ભાગ્યશાળી માનવામાં આવે છે લૌકિક દ્રષ્ટિએ, અને એ પુણ્યવંતોમાં કોઈ રાજા મહારાજા શેઠિયાઓ શ્રીમંતો અને દેવો આવી જાય છે. આખો દેવલોક પુણ્યના ફળનો ભરેલો છે. એ બધા પુણ્ય કરતા સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ મળે તે સૌથી ઉત્કૃષ્ટ અને ચડિયાતું પુણ્ય છે. ખરેખર તો એ જ પુણ્ય છે, બાકી બધું પુણ્ય નથી. પાપાનું મંદિર પુણ્ય છે. એ તો બધા જાય પાછો એક કેન્દ્રીમાં, દેવ થઈને જાય, દેવ એક કેન્દ્રી ભયા, પુણ્યનો ભોગવટો રસથી આવ્યા વગર રહે નહીં, અને એ રસ નથી અધોગતિમાં ગયા વગર રહે નહીં. જી
કોણ સા પુણ્ય બોલ્યા?
પાપાનું મંદિર પુણ્ય. જે પુણ્ય ભોગવતા પાપનો અનુબંધ થાય એને પાપાનુબંધી પુણ્ય કહે છે. અને પુણ્યભાવ છે એ પણ મંદ કષાય રૂપ હોવાથી સકષાય પરિણામ છે. કષાય હંમેશા દુઃખરૂપ રહ્યો છે, કષાયમાં મલિનતા હોય છે, અને તત્વ દ્રષ્ટિએ તે આત્મ સ્વભાવથી વિપરીતતા વાળો ભાવ છે. એટલે પુણ્ય પાપ અધિકારમાં તો કુંકુંડ આચાર્યે બહુ સ્પષ્ટ ગાથા મૂકી છે કે જે સંસારમાં પરિભ્રમણ કરાવે એને સુશીલ શું કહીએ. કેમ કે જગતમાં પાપને કુશીલ કહે છે અને પુણ્યને સુશીલ કહે છે, પણ અમે તો મોક્ષ માર્ગે જનારા, જે ભાવ સંસારમાં પરિભ્રમણ કરાવે એને સુશીલ કેમ ગણીએ અમે. એટલે એ તત્વ દ્રષ્ટિ એનો નિષેધ છે. એ નિષેધ આત્મકલ્યાણમાં પ્રેરે છે. એ વચનો આત્મકલ્યાણમાં પ્રેરણાત્મક હોવાથી એનું ઉચિતપણું માનવામાં આવ્યું છે, અનુચિતપણું માનવામાં નથી આવ્યું. એ પ્રશ્ન નીકળ્યો તો સુભાગ્ય શબ્દ ઉપરથી, કે ખરેખર સૌભાગ્યભાઈનો આત્મા સુભાગ્યરૂપ હતો, એમનું ભવિષ્ય ઉજ્જવળ હતું, એમનો હોનહાર બહુ સારું હતું, એમ કૃપાળુ દેવના ભાવ ઉપરથી સ્પષ્ટ સમજાયું છે. આજે પત્ર એક પ્રાપ્ત થયું છે, પત્ર વાંચવા પરથી અને વૃત્તિ જ્ઞાન પરથી હાલ આપને કઈક ઠીક રીતે ધીરજ બળે છે એમ જાણીને સંતોષ છે. પ્રતિકૂળ સંયોગોમાં હતા, અમે બહુ ભાગ્યશાળી હોવા છતાં પણ જુઓ સંસારની વિચિત્રતા. કૃપાળુદેવ જેવા મહાપુરુષને મુંબઈની બજારમાં બેસવાનું થતું હતું, અને સુભાગભાઈ જેવા સૌભાગ્યશાળી આત્માને આર્થિક પ્રતિકૂળતા ઘણી જબરજસ્ત હતી. પણ એમણે પત્રની અંદર જે પોતાના ભાવો, પોતાના પરિણામોનો જે કાંઈ વર્ણન કર્યું હોય, લખાણ કર્યું હોય, નિવેદન જેને કહેવામાં આવે છે, એ નિવેદન ઉપરથી વૃત્તિ જ્ઞાન ઉપરથી પોતાને જે વૃત્તિ સંબંધીનું જ્ઞાન છે, શું કહે છે કૃપાળુદેવ, અમારું વૃત્તિ જ્ઞાન કંઈક આમ કહે છે એમ કહે છે. વૃત્તિ જ્ઞાન એટલે શું? જે સામાના પરિણામ છે એને વૃત્તિ કહે છે, જીવના પરિણામને વૃત્તિ કહે છે. વૃત્તિ એટલે વર્તતી અવસ્થાની ક્રિયાને વૃત્તિ કહે છે, પરિણામની ક્રિયાને પરિણતિ કહે છે, જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહે છે, વર્તવાના ભાવને વૃત્તિ કહે છે. ક્રિયાવાચક પણ છે એ સંબંધીનું જ્ઞાન કૃપાળુજીનું ઊંડું જ્ઞાન હતું. આમ પણ અવલોકનના સ્ટેજમાંથી ભેદ જ્ઞાન થઈને સ્વાનુભૂતિ થઈને જ્ઞાન દશા આવે છે. તીવ્ર મુમુક્ષુતા આવ્યા પછી અવલોકનનું સ્ટેજ આવે છે. દિવસો પણ મળી અપક્ષપાતપણે પોતાના દોષને જોવા, એ અવલોકન એક અસાધારણ જાગૃતિનું સ્ટેજ છે. અને એ જાગૃતિને કારણે અનુભવમાં આવતા પરિણામો અથવા વૃત્તિઓ એનો બહુ અભ્યાસ થાય છે, એનો ઊંડો અભ્યાસ થાય છે. પછી આગળ ભેદ જ્ઞાન આવે છે, એમાં પણ ભેદ જ્ઞાનમાં પણ પરતરફના પરિણામવાળી જે વૃત્તિ છે એનો જે નિષેધ આવે છે એ પરમ વિવેક છે, અને એમાં પણ એનો અભ્યાસ ઘણો છે. ક્યાં સુધી આવે છે કે એક સૂક્ષ્મ વિકલ્પ હોય આત્મા સંબંધીનો તો પણ ત્યાંથી હટીને નિર્વિકલ્પ દશામાં આવવાનો પુરુષાર્થ હોય છે. એ પુરુષાર્થ ક્યારે થયો, કેમ થયો, એમનો અનુભવ જ્ઞાન બોલે છે. એટલે બહુ સૂક્ષ્મ ઉપયોગ હોય છે, પરિણામ સંબંધીનો ઉપયોગ પણ બહુ સૂક્ષ્મ હોય છે. કોઈ જીવ કોઈ પણ વાત બોલે, અવળી સવળી કાંઈ પણ, નાની પુરુષ એના અભિપ્રાયને પકડે છે. એક દ્રષ્ટાંત લઈએ કે નિર્વિકલ્પ દશા એ રૂપ જે સમ્યક્ત્વ સ્વાનુભૂતિ ઉપાદેય છે અને એનો પુરુષાર્થ કર્તવ્ય છે, એવો ઉપદેશ છે. ત્યારે કોઈને એમ કે વિચાર આવે, પણ પહેલા તો વિકલ્પ હોય જ ને, વિચાર દશા વિના જ્ઞાન દશા ક્યાં છે? માટે પહેલા તો વિચાર આવે જ ને, પછી નિર્વિકલ્પ દશા થાય ને. વાત સાચી હોવા છતાંય તે અભિપ્રાયની દ્રષ્ટિ બરાબર નથી, યોગ્ય નથી. ત્યાં જ્ઞાની અભિપ્રાય શું પકડે કે આનું વજન હજી વિકલ્પ ને વિચાર ઉપર જાય છે, અહીંયાથી ખસી નહીં શકે. એટલે કોનું ક્યાં વજન છે, એ વજન અભિપ્રાય અનુસાર કેવી રીતે છે, એ બધું જ્ઞાની બહુ સારી રીતે પકડી શકે છે. કેમ કે પોતે પણ પોતાના વિપરીત અભિપ્રાયો પકડી પકડીને જ મટાવ્યા છે ને અવલોકન અવલોકનના સ્ટેજમાં. એટલે એ સંબંધીનું બહુ સૂક્ષ્મ જ્ઞાન હોય છે, એને વૃત્તિ જ્ઞાન કહે છે. એ વૃત્તિ જ્ઞાન ઉપરથી એમ કહ્યું કે હાલ આપને કંઈક ઠીક રીતે ધીરજ બળ રહે છે, એટલે મને સંતોષ થાય એવું ધીરજનું બળ છે, નહીં તો તમારી પરિસ્થિતિમાં અધીરજ થાય, આકુલતા થાય, ગભરાટ થાય, અને જીવ કંઈક ઉતાવળું પગલું પણ ભરે આર્થિક વ્યવસ્થા માટે. એવું નથી, કંઈક ઠીક રીતે ધીરે બળીએ છે. ઠીક રીતે એટલે યથાર્થ પ્રકારે, જે જેટલી ધીરજ રહીએ છે એ સંતોષનું કારણ છે. આ ઉદયની અંદર જ જીવ બંધાય છે. ક્યાં બંધાય છે? બીજા નથી બંધાતો, ઉદયમાં જીવ બંધાય છે. જેને કૃપાલુદેવ જ્ઞાનીનો માર્ગ કહે છે ને, એ ઉદયની અંદર અલ્પબંધ થાય એવો જે કોઈ માર્ગ અથવા ઉપાય છે એને જ્ઞાનીનો માર્ગ કહે છે. પૂર્વ કર્મનો ઉદય આવે, એ ઉદય આવે ત્યારે ત્રણ ચાર પ્રકારના, એ ઉદય નિમિત્ત છે, ઉપાદાન અનુસાર ત્રણ ચાર પ્રકારના ભાવો થાય છે. કોઈને ઉદય આવે એનાથી વધારે ખરાબ ભાવ થાય, કોઈને ઉદય આવે એટલા જ પ્રમાણમાં ભાવ થાય એની ડિગ્રીના પ્રમાણે, કોઈને એથી અલ્પ થાય અને કોઈને ઠામુકા ન થાય. ચાર પ્રકાર છે ઉપાદાનમાં અને સ્વતંત્ર રીતે થાય છે. ઉદય તો નિમિત્ત છે, જેવી જેની ઉપાદાનની યોગ્યતા. મુમુક્ષુની ભૂમિકામાં અનુદય પરિણામો કેવી રીતે થાય એની યોજનાને કૃપાળુ દેવે જ્ઞાનીનો માર્ગ કીધો છે. એની યોજના શું? વ્યવસ્થિત યોજના કૃપાળુ દેવે 254 પત્રમાં મૂકી, પ્રારંભ એમણે આપ્યો 86 ને 195માં. એ વિષયને થોડો એલોબરેટ કર્યો 128 પત્રમાં, અને પછી 254માંથી પદાર્થ નિર્ણય સુધી જ્ઞાનીના માર્ગને વ્યવસ્થિત કર્યો છે. તો એની અંદર શું છે, એનો એનો કોમન ફેક્ટર શું છે? જ્ઞાનીના માર્ગનો કોમન ફેક્ટર શું છે? કે જે ઉદયમાં જોડાઈને પોતાને નુકસાન કરે છે, નવો સંસાર બાંધે છે, એ યથાર્થ પ્રકારે નિરસ થાય એમાંથી, ઉદાસીનતાના ક્રમમાં આવે યથાર્થ પ્રકારે. અયથાર્થ પ્રકારે તો ઉદાસીનતા ઘણી વાર આવીને દીક્ષા લઈને અનંત વાર સાધુ થયો, નવું વિગરી વગેરે પાછો અનંત સંસારમાં પટકાણો હોય તો એ નહીં. યથાર્થ પ્રકારે, યથાર્થ પ્રકારે એટલે માત્ર ચારિત્ર મોહની મંદતા નહીં પણ દર્શન મોહની મંદતાથી, અને તે પણ યથાર્થ પ્રકારે. એમાં યથાર્થ ને યથાર્થ એવા બે ભેદ છે. પછી જે ક્રમથી ચાલે યથાર્થ પ્રકારે, ત્યારે જીવને મોક્ષ માર્ગ સુધી પહોંચવો સુગમ પડે છે, અથવા સહજ આપોઆપે મોક્ષ માર્ગ સુધી સહજપણે પહોંચી જાય છે. કૃપાળુ દેવને સંતોષ રહેવાનું કારણ એ છે કે આ ધીરજ યથાર્થ પ્રકારની હતી, ઠીક રીતે એટલે યથાર્થ પ્રકારની હતી, એટલે એનું અનુમોદન કર્યું છે. સંતોષ વ્યક્ત કરીને અનુમોદન કર્યું છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણ ટાળવા યોગ્ય છે. ક્યાં? જે સંયોગ છે, પ્રારબ્ધ અનુસાર જે સંયોગ છે, શરીર, કુટુંબ, પરિવાર, સંપત્તિ, જે કંઈક છે તે સચેત અચેત બધા પદાર્થો લઈ લેવા, એમાં પોતાપણું ટાળવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારે એટલે યથાર્થ પ્રકારે પુરુષાર્થ કરીને અથવા આત્મકલ્યાણની ભાવનામાં, ભાવનાથી એને મુખ્ય કરીને, અને તે અધોગતિનું કારણ છે એવું નુકસાન જાણીને બધા પડખેથી, કોઈ પણ પ્રકારે એટલે એના બધા પડખેથી યોગ્ય પ્રકારે. પ્રથમ તો જીવનું પોતાપણું જે સચેત અચેત પદાર્થોમાં છે તે ટાળવા જેવું છે, ટાળવા યોગ્ય છે. જો જીવ આટલું ન કરે તો બીજું જે કાંઈ કરે એ નકામું જાય છે. કેમ કે જે કાંઈ કરવાનું છે આટલા માટે કરવાનું છે. જે ત્યાગ અને દાનનો પ્રકાર ઉભો થયો છે એ મૂળમાં આમાંથી ઉભો થયો છે, પોતાપણું ટાળવા માટે ઉભો થયો છે. એ પોતાપણું ટાળવાનો પ્રયોગ છે. મેં મારા આટલા આટલી રકમ દાનમાં આપી, એમાં પોતા દાન કર્યું પણ પોતાપણું ન થઈ ગયો, આવો પ્રકાર છે. મારું તો હતું જ નહીં, મારું હતું નહીં, છતાં એક ભાવ આવ્યો કે પરમાર્થનું નિમિત્ત કારણ કાંઈ હોય તો એમાં મોકળા મનથી જે કાંઈ થવું જોઈએ તે ભલે થઈ જાય, એવું જે પ્રકાર છે. એટલે સંકોચ વૃત્તિ વિના જે કાંઈ પ્રકાર આવે છે તો એમાં પોતાપણું પાતળું પડે છે. મુમુક્ષુની ભૂમિકામાં તો શું થાય છે, જાતું નથી જ એક દિવસ એકદમ, પણ પાતળું પડે છે. અને પાતળું પડે તો જાય છે, એ જવાનો પ્રોસેસ છે. પાતળું પડવું ઘટે છે એટલે પાતળા પડવાના પ્રયોગમાંથી બધી વાત ઊભી થઈ છે. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ ઘરમાં કોઈક માંદું હાજું થાય તો તને શું થાય છે. જો